પેજ નંબર 76 નીચેનો પારો છે, જેના અંતકરણમાં
જેના અંતકરણમાં ત્યાગ વૈરાગ્યાદી આદિગુણો ઉત્પન્ન થયા નથી એવા જેઓને આત્મજ્ઞાન ન થાય. એક એક સિદ્ધાંત વિચારજો, કેમ ન થાય તે ચર્ચાથી ન થાય, વાદ વિવાદથી ન થાય, શાસ્ત્રો કંઠસ્થ કરવાથી ન થાય. કેમ? તો કહે છે કે મલિન અંતકરણ રૂપ દર્પણમાં આત્મા ઉપદેશનું પ્રતિબિંબ પડતું નથી. બહુ મોટી વાત કરી, અંદર આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું જોઈએ ને ક્યાંથી પડે? પાણી ડહોળાયેલું હોય, ચાંદીનો સિક્કો ન દેખાય. ચાંદીનો સિક્કો જો જોવો હોય તો પાણીને શાંત દેવા થવા દેવું પડે. દર્પણમાં મોઢું જોવું હોય તો દર્પણને ચોખ્ખું કરવું પડે. એમ આત્મ પ્રદેશનું પ્રતિબિંબ અંદર પડતું નથી, કારણ અંતઃકરણ મલિન છે, નિર્મળ નથી. ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, ઘણી પારાયણ કરી, ઘણા શાસ્ત્રો વાંચ્યા, પણ પ્રતિબિંબ પડ્યું નહીં, કારણ કે દર્પણ ઉપર બહુ મેલ છે. તો ભાઈ, આ દર્પણને ચોખ્ખું કરવું પડશે.
તેમજ ત્યાગ વૈરાગ્યમાં રાજીને કૃતાર્થતા માને છે અને પોતાના આત્માનું ભાન ભૂલે છે. ત્યાગ વૈરાગ્ય ઉત્તમ શ્રેષ્ઠ અવસ્થા છે, તેમાં ના નહીં, પણ આત્માના ભાન વગર એ અવસ્થા શોભતી નથી. એટલા માટે આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે. આત્મજ્ઞાન જો ન હોય તો અજ્ઞાન સાથે છે, તો અજ્ઞાન સાથે છે. ત્યાગ ખરો પણ અજ્ઞાન સાથે, વૈરાગ્ય ખરો પણ અજ્ઞાન સાથે. અજ્ઞાન હોવાને કારણે તે આત્મજ્ઞાન તરફ જાય નહીં. તો જાય ક્યાં? બહારમાં જાય, માનમાં, પ્રતિષ્ઠામાં, પ્રસંગમાં, પ્રશંસામાં, લોકસંજ્ઞામાં, લોકવૃત્તિમાં જાય. અને ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે તેને એમ થાય છે કે મેં આટલો ત્યાગ કર્યો છે તો મને માન મળવું જોઈએ, મને સન્માન મળવું જોઈએ, મને આદર મળવો જોઈએ. માન ન મળે તો જીવને ગમે નહીં, તે અજ્ઞાનની પીડા છે. અને અજ્ઞાનની પીડા હોવાના કારણે માનાર્થ કરે, જેથી સર્વ સંયમની પીડાથી માટે સંયમનો ઉચ્છેદ થાય નહીં. ઘા ક્યાં કરવો છે ખબર છે? આ સંસારનો ઉચ્છેદ કરવા માટે ત્યાગમાં જ અટકવાનું થાય, અર્થાત તે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે નહીં તો બે વાતો કરી. ત્યાગ વૈરાગ અને ચિત્તમાં થાય નથી ને જ્ઞાન. પહેલું સૂત્ર ત્યાગ વૈરાગ્ય, જો ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન થાય નહીં, કારણ અંતકરણની શુદ્ધિ વિના કોઈ વિચાર જાગે નહીં. વિચાર વિના વૈરાગ્ય થાય નહીં અને જ્ઞાન વિના ત્યાગ ન થાય. ત્યાગ અને વૈરાગ્ય વિના સદાચાર આવે નહીં અને સદાચાર વિના અંતકરણ શુદ્ધ થાય નહીં. અને અંતકરણ શુદ્ધ ન થાય તો આત્મપ્રદેશનું આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે નહીં. ઉપનિષદમાં કહ્યું છે, આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિ જ્યાસ્તી તવ્યો.
આત્માનું શ્રવણ કરવું, મનન કરવું અને નિધિ ધ્યાસન કરવું, પણ તે માટે અંતકરણને શુદ્ધ કરવું, ચિત્તને શુદ્ધ કરવું બહુ મોટું કામ છે. અંતકરણને શુદ્ધ કરવું, તે અંતકરણની શુદ્ધિ ત્યાગ વૈરાગ્ય વગર થતી નથી. ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન ન થાય એટલે ત્યાગ વૈરાગ્ય જીવનમાં પ્રાપ્ત કરીએ. બીજી વાત કરી, જો તમે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કર્યા હશે અને આત્મજ્ઞાનની આકાંક્ષા નહીં હોય અને આત્મજ્ઞાન જો પ્રાપ્ત ન થાય તો ત્યાગ વૈરાગ્ય હોવા છતાં ત્યાગ વૈરાગ્યમાં અટકવાપણું થશે. ત્યાગ વૈરાગમાં અટકવાપણું થાય એટલે મોટું માથું પરિણામ આવે તો ભૂલે નિજભાન. ઉપર જ્ઞાન ન થાય એ વાત આવી અને નીચે વાત આવી કે ભાન ભૂલી જાય. જ્ઞાન ન થાય તે ઠીક છે, પણ ભાન ન જ ભૂલી જાય સમજાય છે. જ્ઞાન ન થાય તો સમજાય, પણ ભાનને ભૂલી જાય એમ કેમ થાય છે? તો અજ્ઞાન હોવાના કારણે ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે બીજાઓ માન આપે તેના માટે સર્વે સંયમ આદિની પ્રવૃત્તિઓ થઈ. અજ્ઞાન હશે તો જશે ક્યાં? અજ્ઞાન કામ કર્યા વગર નહીં રહે. અજ્ઞાન અહંકારમાં લઈ જાય, અજ્ઞાન માનમાં લઈ જાય, અજ્ઞાન સત્તામાં લઈ જાય, અજ્ઞાન લોકેશનામાં લઈ જાય, પોતાની પૂજા પ્રતિષ્ઠામાં આનંદ આવે. અજ્ઞાનની પીડા જેવી તેવી નથી અને અજ્ઞાનમાં રસ પણ છે. કોઈ પોતાની પ્રસન્નતા કરે તો સારું લાગે ને કહે કે આ ભાઈ સમજુ છે, તેને ખબર પડે કે કોને માન આપવું કે ના આપવું. હજારો માણસો હોય, માન પ્રતિષ્ઠા થતી હોય, તેણે આવો ત્યાગ કર્યો, આવો ત્યાગ કર્યો એમ કહે, પછી તે ત્યાગી કહે કે અરે ભાઈ અમે શુદ્ર છીએ, તુચ્છ છીએ, અમે સુખ ત્યાગ કર્યો છે, અમારા પહેલા થઈ ગયા છે તેઓએ મોટો ત્યાગ કર્યો છે, અમે કંઈ પણ ગણતરીમાં નથી. પણ જો બીજા કોઈ એમ કહે કે તમે ગણતરીમાં નથી તો પીતો ફાટી જાય. શ્રીમદજીને સમજો, એક એક વાતનો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે અને એટલા માટે ત્યાગમાં ઊ થાય તો સંસારનો અંત ન આવે. આત્મજ્ઞાન વગર હજારો ઉપાય કરવા છતાં પણ સંસારનો અંત ન આવે, મુક્ત ન થવાય અને એ આત્મજ્ઞાનને પામે નહીં. ક્રિયાજળને કહ્યું કે ભાઈ તું ત્યાગ કરે છે, વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, સાધન કરે છે, તે સારી વાત છે, પણ તે સફળ જો કરવા હોય તો તારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડશે.
મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નો મોહ તે પામર પાણી કરે માત્ર જ્ઞાની નો ગ્રહ, તો તે વાચા જ્ઞાન શબ્દોમાં જ્ઞાન છે. પોપટને કોઈએ શીખડાવ્યું કે બિલી આવે તો ઉડજાના, અરે બિલી આવી તો પોપટ અવલ્યું, બિલી આવે તો ઉડજાના. બિલી આંધળા પાસે આવી પણ પોપટ તો બોલે રાખે કે બિલી આવે તો ઉડજાના. બિલીએ એને પકડી લીધો. આ વાચા જ્ઞાન છે. એ આત્મા નિત્ય છે. આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્મા શાશ્વત છે. દેહ મરે છે, દેહ જુદો છે, આત્મા જુદો છે. જગતમાં કોઈ કોઈનું ખેંચ નહીં, બધા સ્વાર્થી છે આવું બોલા જાય, પણ ભૂખ લાગે ત્યારે ખબર પડે કે શું થાય છે. રોટલી ભણામાં આવે અને ઓછી ચોપડી હોય તો ગુસ્સો પાર વગરનો થઈ જાય છે. ગુસ્સો આવે કે રોટલી ઓછી કે ચોપડી છે. અલ્યા, તું હમણાં તત્વજ્ઞાનની વાત કરતો હતો ને, તે કહે છે કે વાતની જગ્યાએ વાત અહીં નહીં, અહીં તો રોટલી જબોડીને મળવી જોઈએ, જે તે ચાલે નહીં. શાસ્ત્રો એમ કહે છે કે આ વાચા જ્ઞાન છે. સુષ્ટ જ્ઞાનીએ એમ કહ્યું છે કે આ વાચા જ્ઞાનથી તારું કલ્યાણ નહીં થાય, તારે ત્યાગ વ્યારા વૈરાગ્ય પ્રાપ્ત કરવા જ પડશે. અને ક્રિયાજળને એમ કહ્યું છે કે તારે આત્મજ્ઞાન પહેલાં મેળવવું પડશે અને ત્યાગ વૈરાગ્યની વૈરાગમાં અટકવાનું નથી.
બંને પ્રકારના જે જીવો છે, કૃપાળુદેવે આ ગાથામાં કહ્યું છે કે ત્યાગ વૈરાગ્ય કરે છે અને છતાં પણ એ ત્યાગ વૈરાગ્યમાં અટકી પણ જાય છે. ત્યાગ વૈરાગ્યની સફળતા, સાર્થકતા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં છે. એનો મતલબ એ થયો કે આત્મજ્ઞાન હોય તો જ ત્યાગ વૈરાગ કરવા નહીં, પણ ત્યાગ વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે છે. આ લક્ષ જો ન હોય કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે માટે ત્યાગ વૈરાગની કોઈ પણ ક્રિયાઓ હોય, વિધિ હોય, અનુષ્ઠાન હોય એ કરવા, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. એ ન હોય એને ત્યાગ વૈરાગ્ય થાય. એટલે એ કહ્યું છે કે એ અજ્ઞાનનું સહચારીપણું છે. આત્મજ્ઞાન તો છે નહીં, કારણ કે આત્મજ્ઞાનના હેતુથી, આત્મજ્ઞાનના લક્ષ સાથે એને ત્યાગ વૈરાગ્ય કર્યા જ નથી. એને શેના માટે કર્યા છે? લોકેશણા, માન, મહત્વ, સંપ્રદાયનો આગ્રહ, ગચ્છનો આગ્રહ અને કોઈ ગુરુનો રાગ, આ કર્યા કરે એમને. તો એના ત્યાગ વૈરાગ્ય છે એ અજ્ઞાનનું સહચારીપણું છે, ત્યાં આત્મજ્ઞાન નથી. તો અજ્ઞાનનું સહચારીપણાની અહીંયા મુનિશ્રી બહુ વાત કરે છે કે અજ્ઞાનની પીડા ભયંકર છે. અજ્ઞાન સાથે છે અને જીવનમાં ત્યાગ વૈરાગ્ય ભરપૂર છે, તો આ અજ્ઞાનની પીડા એ સંયમની પીડા છે. અને જ્યારે આવી અજ્ઞાન સાથે હોય તો ત્યાગ વૈરાગ્ય આટલા બધા કેરાઈ જાય ક્યાં? એનો પ્રભાવ જાય ક્યાં? તો કે લોકેશણામાં, માનમાં, અહંકારમાં. તપનો અજીર્ણ અહંકાર છે તો તેમાં જાય, કેમ કે એને આત્મજ્ઞાન છે નહીં. શું કામ નથી? તો એને કર્યા પણ આત્મજ્ઞાનના હેતુએ કર્યા નહીં. તો એ જે એને અહીંયા ત્યાગ વૈરાગ્ય સાથે અજ્ઞાન જોડાયું, એ એમને એમ રહ્યું અને ત્યાગ વૈરાગ્ય વધી ગયા, તો આ પ્રભાવને છેવટે નાખવો ક્યાં? તો એ પ્રભાવ જાય છે તપમાં, માનમાં, અહંકારમાં, પૂજામાં, સત્કારમાં. એને અહીંયા કે છે અટકી ગયો. અટકી ગયો એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા ન થઈ, પહેલેથી જ હતી નહીં અને પછી પણ થઈ નહીં. અટક્યો ત્યાગ વિરાગમાં, અટકીને એને દિશા કઈ મળી ગઈ? બહારની, અજ્ઞાનની દિશા મળી ગઈ. અને અજ્ઞાનની દિશામાં મળી જતા પૂજા પ્રતિષ્ઠામાં આનંદ વેદાવા લાગ્યો. એટલે અહીંયા છેલ્લે 137મી ગાથામાં કૃપાળુદેવે આ વાતને મૂકી છે ફરીથી જ્ઞાનના મહત્વ માટે, કે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોના મોહ. એને મોઢેથી જ્ઞાનની વાતો કરે કે આ એક જ છે, આવી રીતે એમ કે ભાઈ આત્મા નિત્ય છે, આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થી છે, આ બધા શબ્દ પ્રયોગી બોલે છે, પરંતુ અંતર છૂટ્યોના એને અંદરમાં મોહ છૂટતો નથી. સેજ એના ખાવા પીવામાં, એના ભોગની સામગ્રીમાં સેજ ફેરફાર થાય તો પણ તે સહન કરી શકતો નથી. આટલો ત્યાગ કરેલો હોવા છતાં, આગળ ઉદાહરણ આપ્યું હતું કે છઠના પારણે છઠ કરે એનું પણ એમ કહે કે બેન કહે કે ભાઈ હવે આજનો છઠનું પારણું પૂરું થાય તો ઘરમાં શાંતિ થાય, કેમ કે નહીતર એક એક વાત કેમ નથી થઈ, કેમ બરોબર નથી. તો આ ત્યાગ વૈરાગ્ય ઘણા છે, આવું ઉત્કૃષ્ટ તપ, પણ છતાં સમતા શાંતિ કશું જ નથી, કારણ કે સાથે અજ્ઞાનનું સહચારીપણું છે. અજ્ઞાનની પીડા ઊભી છે, અજ્ઞાનની પીડા સાથે આનો ત્યાગ વૈરાગ થાય છે, એટલે એ ત્યાં અટક્યો કે છે. અને આવો પ્રાણી એનું કૃપાળુ દેવે તો કેટલી દયા ખાધી છે કે આ શું કરે છે? જ્ઞાનીનો ધ્રોહ કરે. એને ત્યાગ વૈરાગ ન કર્યા હોત તો કઈ જરૂર નહોતી, કેમ કે આત્મજ્ઞાન તો જોતું જ નહોતું, આત્મજ્ઞાન તો મેળવવું જ નથી, એવો તો લક્ષ્ય જ નથી, એ હેતુ જ નથી. તો ત્યાગ વૈરાગ ન કરે તો શું ખોટું છે? પણ ત્યાગ વિરાગ કરે, આ હેતુ ન હોય અને કરે તો શું થાય? એ ત્યાગ વિરાગમાં અટકે અને પાપ વૃત્તિમાં ચાલ્યો જાય. એટલે જ્ઞાનીએ કહ્યું કે અટક્યો છે, લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. અરે આણે તો જ્ઞાનીઓનો દ્રોહ કર્યો છે, તપ કરીને. તપ કરીને કોને લજવે છે? જ્ઞાનીને લજવે છે, તીર્થને લજવે છે, સંપ્રદાયને લજવે છે, સમુદાયને લજવે છે, કે આ બધા જુઓ તપસ્વીઓ તમારા કેવા પૂરતા ચીપિયા ખખાડતા હાલે, કોઈ ભાવો હોય એને તપ કર્યો હોય પછી ક્રોધ સાતમે આસમાને જાય. તો આ જે છે એ તપ ત્યાગનું લક્ષણ સમતા છે, કેમ કે જ્ઞાન હોય એટલે સમતા આવે, પણ અજ્ઞાનની પીડા હોય તો સમતા ન આવે. અજ્ઞાનની પીડામાંથી પોતાના માનની ભૂખ જન્મે, અને માનની ભૂખ જન્મે એટલે સરસ મુનિશ્રીએ એક સરસ વાક્ય મૂક્યું છે કે બહુ એનું મન માન કરો ત્યારે બોલે, જવાબ આપે શું કે ભાઈ અમે તો કઈ કર્યું, અમે તો બધા તુચ્છ છીએ, અરે ભગવાને જ્ઞાનીઓએ શું કહ્યું બધું બોલે, અને કે તો તે કઈ નથી કર્યું, જો એમ કહેવામાં આવે તો. કારણ કે એ બોલવું એ પણ એનું એક માન છે, અહમ છે. અમારે કઈ માન ન જોયો, અમારે અમે અમને કઈ માન નહીં, એ પણ એક માનનો પ્રકાર છે, છુપું માન છે. એવી પ્રકારની માયા કરે, કપટ કરે કે માન માટેના આયોજન કરે, અને પછી એની અંદર પોતે જવાબ આપે ત્યારે માન જ હોય કે ભાઈ અમે તમે બધા ખોટું કરો છો, અમે તો કાંઈ નથી કર્યું, ભગવાને જે તપ કર્યા છે એની આગળ અમે શું હિસાબમાં છીએ. આવું બધું બોલવું એ પણ એનો અહંકાર બોલે છે. બહુ આ મનને એટલું છેતરામણું છે, એટલું ચંચળ છે કે મનને પકડવું, મનના વ્યાપારને પકડવા બહુ કઠિન છે, બહુ આકરા છે. લક્ષ્ય ન હોય તો આ બધા સાધનો આપણને અવળી જગ્યાએ લઈ જાય. આ બધા સાધનો તપ અને સંયમ એ સહેલો નથી. જો લક્ષ વિના થાય તો આ તપ ને સંયમ જીવને અવળી ગતિમાં લઈ જાય, દુર્ગતિના બંધો બાંધે. તો તપ ને સંયમ શબ્દ બહુ સરસ છે, ત્યાગ વૈરાગ્ય તપ સંયમ તપશ્ચર્યા બહુ સરસ. પણ જેના જીવનમાં વિચાર નથી, વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના વૈરાગ્ય નહીં, વૈરાગ્ય વિના વીરતિ નહીં, વીરતિ વિના મોક્ષ નહીં. સાચા અર્થની અંદર જ્ઞાનનું પરિણામ વીરતિમાં આવવું જોઈએ. પણ જ્ઞાન વિચાર વિના નહીં થાય, અને વિચાર તપ અને સંયમ હું શા માટે કરું છું, શા માટે કરવા જોઈએ, હું થોડું પણ કરીશ પણ આજે નિશ્ચય સાથે કરીશ કે મારે મારું આત્મબળ વધારવું છે, મારું સંકલ્પ બળ વધારવું છે. એટલે આ જે પદાર્થ ઉપરનો મોહ છે, એના ઉપરનો રાગ છે, એ રાગનો રસ તોડવો છે. આને કહેવાય વૈરાગ્ય. ત્યાગ છે આભ્યંતર અને બાહ્ય બંને રીતે છે, પરંતુ વૈરાગ્ય છે એ પદાર્થના રાગ ઉપરનો રસ તોડવો છે. પદાર્થ હોય કે ન હોય પણ એનો રસ વિદ્યમાન છે, અને એ રસ વિદ્યમાન હોવાને કારણે પદાર્થ નથી ત્યાં સુધી તો બહુ ડાયો ડમરો છે, કેમ કે કઈ છે નહીં હાથમાં. પણ આવ્યા પછી એને જીરવવો એ બહુ કઠિન વસ્તુ છે. એટલે એના જીવનની અંદર રાગનો રસ તોડવો એ વૈરાગ્ય છે, એ વિરતિ છે, અને વિચાર વિના કોઈ દિવસ નહીં થાય. જે જીવને વિચાર નહીં તેને વૈરાગ્ય પણ નથી. કૃપાળુ દેવે ઘણી મોટી વાત બહુ સાદી રીતે મૂકી દીધી છે. એટલે અહીંયા પેલા બિલીની વાર્તા પોપટની પણ કરી છે, એ જ રીતે કરી છે. વાચા જ્ઞાન છે, વાચા જ્ઞાન ભરપૂર છે, પણ વાચા જ્ઞાન વિચારમાંથી ઉત્પન્ન થયું નથી, શબ્દમાંથી ઉત્પન્ન થયું છે. ઘણા લોકો હોય છે શબ્દો બહુ સરસ બોલી શકે, શબ્દ બહુ સરસ બોલી શકે એટલે આપણે કે બહુ જ્ઞાની છે. એ જ્ઞાની નથી, એની વિચારની સમૃદ્ધિ સાવ નબળી છે, વેરી પુઅર ઇન ફિલોસોફી. તત્વજ્ઞાનની અંદર કોઈ એનું છે જ નહીં, ચિંતન છે જ નહીં. એ દિશામાં એણે કોઈ દિવસ એ પ્રકારનો પ્રયત્ન પણ કર્યો નથી. ભગવાનના તત્વો સાંભળવા, સમજવા, વિચારવા, નિધિધ્યાસન કરવું, અનુપ્રેક્ષા કરવી, અને એને કંઠસ્થ કરીને બોલબોલ કરવું, આ બે વસ્તુ જુદી છે. શુષ્ક જ્ઞાની અને ક્રિયા જડ બંનેને અહીંયા ઉપદેશ આપે છે કે ભાઈ તમે બધું કરશો, ક્રિયા બહુ સારી છે, પણ જો આત્મજ્ઞાનનું લક્ષ નથી તો એ ક્રિયા ભયંકર છે, જીવને દુર્ગતિના બંધો બંધાવી દેશે, ખબર પણ નહીં પડે. અને શુષ્ક જ્ઞાનીને કહે છે કે જ્ઞાનની વાતો કરવી માત્ર એ દેખી તો બહુ સારું લાગશે, બહુ ગમશે, બધાને પણ ગમશે, બહુ ડાઈ ડાઈ વાત છે, પણ મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો. ભાઈ તમે તો આમાં અનંતા જ્ઞાનીઓનો દ્રોહ કરો છો. જ્ઞાનીની અવજ્ઞા, જ્ઞાનીના અવર્ણવાદ, જ્ઞાનીનો દ્રોહ, જ્ઞાનીની આશાતના, આના જેવું પાપ ક્યું લેવું? બાકીના પાપો તો નજરમાં આવે છે, આશાતનાનું પાપ સમજાતું નથી, પકડાતું નથી. જ્ઞાનીઓએ આ ત્યાગ તપસ્યા શેના માટે કરવાનું કહ્યું છે? વિરતી થાય એટલા માટે. હવે એને જ એક ત્યાગ તપસ્યા જ્ઞાનીના નામે કર્યા, ઋષભદેવના નામે વર્ષી તપ કર્યો, ગૌતમના નામે છઠ કર્યો. એવું એવું આ બધા ગોતી કાઢે છે, બધા ગોર ને ગોરાણીઓ, નવું 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 રોજ ગોતી કાઢે. એને કોઈ પૂછાય નહીં ને એને કઈ એની ચિંતા ન હોય. એને શબ્દો બોલવાનો હોય કે આપણે આવો નવો તપ કરશું. બધાને એમ થાય કે ક્યાંથી નવું નવું લાવે છે? આ બધા શુષ્ક શબ્દો ગોતી કાઢે. સામાયિક તો કે તિરંગી, પણ તિરંગી ક્યાંથી આવી? સમતાના રંગ સિવાય બીજો રંગ નથી. સાધો સમતા સંગ સમીજે, કબીરજીએ પદ કીધું છે, એ સિવાય બીજો કોઈ રંગ નથી. તો બધા અમે તિરંગી કરશું, કે પચરંગી કરશું બીજા ઉપાશ્રયમાં. હવે શું તિરંગી ને શું પચરંગી, શું મહિંડા છો? આ કઈ રંગોળીના રંગ પૂરવા બેઠા છો? સમતાના રંગ સિવાય બીજો કોઈ રંગ નથી. મમતા કો તજી દે સાધો સંત સમતા સંગ રમી જે, આ સામાયિક નું સ્વરૂપ છે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન આવે. પરંતુ આ બધું ચાયલા કરે છે, આ જ્ઞાનીનો દ્રોહ છે. કારણ કે જે વસ્તુ જ્ઞાનીના નામે કરવી અને જ્ઞાનીના આશયથી વિપરીત કરવી, આ એનો દ્રોહ. આપણે કહીએ કે વડીલોને પગે લાગવું, પણ એનું કીધું માનવું? રોજ બાપુજી નમસ્કાર કરે દાદા પાસે, દાદા કોક દી એમ કે બેટા આવ ત્યારે આ જરા દવા લેતો આવજે, એ મને ટાઈમ નથી હો. તો આ એને ઓલો એમ કે તમને પગે લાગવા શું કામ આવ્યો બાપા? તું તારા બાપના ઘરે ઠીક હતો, મને કઈ વંદનની જરૂર નથી, મને જરૂર છે ઔષધની. જો એ તારે લાવવા ન હોય તો તું આ તો આમન્યાનો આશયનો એના ભાવનો દ્રોહ કરે છે અને બહાર વ્યવહાર એવો કરે છે. ઓહો જાણીએ તો કેટલો વિનયશીલ છે. તો વડીલોની આજ્ઞા, જ્ઞાનીઓની આજ્ઞા, તીર્થંકરોની આજ્ઞા, એનો અર્થ શું? કે એના આશય અનુસાર પ્રવર્તન કરવું તે. એટલે એ જો ન થાય તો આ એક જ્ઞાનીની આજ્ઞાનો દ્રોહ કરે છે. એને એને અનંતાનું મંદિર પાપના જે પ્રકાર છે એમાં સૌથી વધારે શ્રેષ્ઠ પ્રકાર કીધો છે અજ્ઞાનીની આજ્ઞાનો દ્રોહ, એની અવજ્ઞા. અને એટલા માટે કૃપાળુ દેવે દેવકર્ણજીને કહ્યું કે તમે બરોબર છે, તમારી વાતમાં સત્ય છે, શબ્દ મૂક્યો છે. દેવકર્ણજી કહે છે તે અસત્ય નથી કે હું બ્રહ્માસ્મી છું. અને આમ નિશ્ચય નહીં થી દરેક બ્રહ્માસ્મી છે એમાં શું ખોટું કીધું? આત્મા માત્ર પરમાત્મા છે. હું જીવ છું એ જ શિવ છું, હું પુરુષ છું એ જ પુરુષોત્તમ છું. શું ખોટું કીધું મેં? હું બ્રહ્માસ્મી છું, હું ભગવાન સમાન છું, શું ખોટું કીધું? નિશ્ચય નહીં થી કંઈ ખોટું કીધું. પણ જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણી જાતને એની સાથે તુલના કરવી અને જ્ઞાનીની દશાને નીચે ઉતારવી દુરોહ છે. એ પુરુષની જે ઊંચાઈ છે એ ઊંચાઈ સુધી તું જા, એ ન જા. એટલા માટે કાલની વાતમાં મારે કરવી પડી હતી કે પંચ પરમેષ્ઠી પદમાં જેનું સ્થાન છે, પંચ પરમેષ્ઠી પદમાં જેનું સ્થાન છે એવો સાધુ એ શિથિલાચારી બને, આચારાંગની આજ્ઞાનો ભંગ કરીને ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને ચાલે તો લોકો સાધુપણું સમજશે શેનાથી? કે મહાવીરે શું કીધું છે. તો જેનો સાધુ ખોટો એનો સિદ્ધ ખોટો. આજે સાધુ સિદ્ધેલાચારી, કાલ હવાર કે એનો ભગવાને રાજી છે. કારણ કે આનું પ્રતિનિધિ જે છે, સિદ્ધ નું પ્રતિનિધિ સાધુ છે. હવે એ સાધુ જ આવો છે તો એનો સિદ્ધ કેવો હશે? એટલી બધી ગંભીર વાત છે, પણ સમજવી નથી, સમજવી નથી. એ કે તમને અમારા દોસ્ત દેખાય છે, તમારા નથી દેખાતા. અમે ક્યાં દીક્ષા લીધી છે? તમે ગયા તા વરઘોડે ચડીને, પાછા આવો. તમારા ઉપર ક્યાં કમ્પલ્શન હતું? પરંતુ આ કોઈ દલીલ નથી કે તમે આમ કરો છો એટલે આમ કરી. સંસારના બધા જીવો પાપ કરે છે, તમે મુક્તિના માર્ગે ચાલો છો. પંચ મહાવ્રત તમે લીધા છે, અમે લીધા છે, તો એ દલીલ નથી, એ તર્ક નથી, એ જવાબ નથી. પણ ચાલે અત્યારે તો આ એટલી બધી, એટલે આ કહેવાય છે કે આખા શાસનનો દ્રોહ થાય છે. ભગવાનના તીર્થનો, ભગવાનની આમન્યનો, લોકોને વિતરાગનો માર્ગ સમજાવવો છે કે નહીં, એનું પ્રતિનિધિત્વ કોણ કરશે? જે કરે એને જોવું જોઈએ કે એ પ્રતિનિધિત્વની અંદર કોઈ પણ પ્રકારનો આવો વ્યવહારિક દોષ પણ આવવો જોઈએ નહીં. જેમ ભગવાને કહ્યું કે વિરાગનો માર્ગ છે, એમાં આરંભ સમારંભ નથી. ત્યાગ વૈરાગ્યનો માર્ગ છે, એની અંદર આ ભોગ ને વિલાસ નથી. તો સિદ્ધિ વાત છે કે વિતરાગતાને આપણે પ્રતિપાદિત કરવી છે. આત્મજ્ઞાનીનું સ્વરૂપ વૈરાગીનું સ્વરૂપ છે, વિતરાગીનું સ્વરૂપ છે. અને નથી એ લોકોને પ્રતીતિ થવી જોઈએ, માત્ર કહેવાથી નહીં. એ પ્રતીતિ શેનાથી થાય? આચરણથી થાય. ઘણી વાર વાત કરીએ છીએ પણ હવે બેસે નહીં, કે ગાંધીજીએ કૃપાળુદેવને જોઈને કીધું કે ભલે આ કરોડોનો વેપાર કરે, પણ આની જાત વેપારીની નથી, પણ વિતરાગીની છે. સૌભાગ્ય પ્રભુશ્રીએ ઓળખા કે ભલે ધંધો કરતા હોય, ભલે ગૃહસ્થી હોય, ભલે વ્યવહારમાં હોય, પણ આ પરમાત્માથી લેશ માત્ર પણ એક અંશે પણ ઓછા નથી. પ્રતીતિ થવી જોઈએ. એવી પ્રતીતિ તો થવી જોઈએ કે નહીં? અને એ વિરતિ એનું સૂત્ર છે. વૈરાગ્ય ભાવ, અંતરની અંદર નિર્ગ્રંથતા, અંતરંગ દ્રષ્ટિ શું છે, અંતરંગ ચારિત્ર શું છે. અંતરંગ ચારિત્ર વાળો કોઈ દિવસ કોઈને એમ કે તમે કેમ આમ કરો છો, નહીં, મારી વાત છે એમાં અપૂર્ણતા છે, મારે પૂર્ણ કરવાની છે, એ મારો દોષ છે, વાત પૂરી થઈ ગઈ. એને પછી તર્ક વાદ વિવાદના છેડામાં ખેંચવાનું ન હોય. એટલે કૃપાળુદેવે કીધું છે આ તો જ્ઞાનીનો દ્રોહ છે, આ સખત વાક્ય છે, કે મોઢેથી બોલ બોલ કરવું, જ્ઞાનની વાતો કરવી, અને પ્રત્યક્ષ વ્યવહારમાં જો મોહ છૂટતો ન હોય, જો વાસનાઓ છૂટતી ન હોય, જો તૃષ્ણાઓ છૂટતી ન હોય, અને મોભી થઈને આપણા નામના ગજારા કરવા હોય, સત્કાર પૂજા કરાવવી હોય, જય જયકાર બોલાવવા હોય, સિદ્ધિ પ્રસિદ્ધિના આયોજન કરવા હોય, તો આ દ્રોહ છે જ્ઞાનીનો, આ જ્ઞાનીનો માર્ગ નથી. વિતરાગતા એ જ્ઞાનીના માર્ગની નિશાની છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ વિરતિ વધતી જાય, વિતરાગતા વધતી જાય, આ નિશાની છે. તેમ તેમ એ નિર્ગ્રંથ થતો જાય, એટલે એની ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન થયા પછી એ ઉત્તરોત્તર આગળ વધે છે અને અપ્રમત્ત થાય છે. આઠમા ગુણસ્થાનક પછી તો એકાકી બની જાય છે, પછી એના વરઘોડા ન ચડે, સમય ન થાય, એના બહુમાનના આયોજન ન થાય, ફોર્માલિટી નક્કી ન થાય કે નામ જ કરવું બધાએ. આ બધી જ એટલી પ્રકારની અત્યારે બહારના બાહ્ય આચારની અંદર દાંભિકતા, આડંબર, ખેલ ખલાઈ જાય છે વૈરાગ્યના નામે. અને આ બધા જ્ઞાનીઓ છે એમ સન્માન થાય છે. તો આ વિતરાગનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે. અને અહીંયા જ્યારે વિતરાગની વાતને લોકો ઉલટા અર્થમાં સમજે ત્યારે એનો વિતરાગનો દ્રોહ કર્યો કહેવાય કે નહીં, કે ભાઈ તમે તો જ્ઞાનીનો દ્રોહ કહો છો. એટલે પ્રભુ શ્રીને લખ્યું કૃપાળુ દેવે કે કંઈ વાંધો નહીં, કોઈ પોતાને ભગવાન ગણાવે તો વાંધો નથી, અસત્ય નથી, પણ જ્ઞાનીનો દ્રોહ છે. એમ એણે કહ્યું કે તર્કથી કહો તો હું આખા જૈન મતનું ખંડન કરી દઉં, તર્કથી કહો તો હું આખા જૈન મતનું ખંડન કરી દઉં, એટલી તાકાત છે. પણ એમાં કલ્યાણ નથી, જીવોનું કલ્યાણ એમાં નથી, તર્કમાં વાદ વિવાદમાં નથી. આનંદ ગંજીએ કહ્યું કે તર્ક વિચારે રે, વાદ પરંપરા રે, પારણ પહોંચે કોઈ. અરે ભાઈ, એમાં રાચી માચીને કેવો જડબાતોડ જવાબ દીધો, શું જવાબ દીધો તૂળ? કલ્યાણ નથી એમાં. જીવોનું કલ્યાણ, જીવોની કરુણા, જીવોની મૈત્રી, પ્રત્યેક જીવ એ પોતાની અજ્ઞાન દશામાંથી બહાર નીકળી અને જ્ઞાન દશાને પ્રાપ્ત કરે, અંતરંગ અવસ્થાને પ્રાપ્ત કરે, આવી જેની કરુણાપૂર્ણ કોમળ દ્રષ્ટિ છે, આ જ્ઞાનીનું લક્ષણ છે. વાદ વિવાદ, તર્ક, જવાબ એ જ્ઞાનીનું લક્ષણ નથી પંડિતાઈ, એ તો અંદર ઉતરી જાય. અહીંયા એટલા માટે 137માં આ ગાથા મૂકી છો આત્મસિદ્ધિમાં, કે મુખથી જ્ઞાન કથે, અને મેં તો શુષ્ક જ્ઞાનીની વાત આવી ગઈ છે. શુષ્ક જ્ઞાનીની વાત તો ત્રીજી ચોથી ગાથામાં આવી ગઈ, પણ ફરી કૃપાળુ દેવ મૂક્યું, કેમ કે એને એક કરુણા આવી કે આ જે છે આ ધંધે જો લાગશે લોકો તો આ જ્ઞાનીનો દ્રોહ એ અનંતાનુબંધી કર્મનું મૂળ છે, જીવ ક્યારે છૂટશે? કરુણા છે. એટલે અહીંયા કે છે કે શુષ્ક જ્ઞાનીને પણ કીધું કે તારા શબ્દોમાં જો જ્ઞાન હશે અને ત્યાગ વૈરાગ્ય એ સાધન નહીં હોય તો તારી પાસે પણ માત્ર વાણીનું જ્ઞાન છે. પેલા તારે એ આ વાચા જ્ઞાનથી તારું કલ્યાણ નહીં થાય. અને ક્રિયાજળને કીધું કે તું ગમે તેટલી ક્રિયા કરીશ પણ હેતુ એક જ રાખજે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, સ્વરૂપને ઓળખવું છે, નિજ પદની પ્રાપ્તિ કરવી છે. એ જેટલી થાય એટલા પ્રમાણમાં જ મારી ક્રિયા મને સાર્થક છે. જો સહ આત્મજ્ઞાન તો અંશે આત્મજ્ઞાન છે તો મારી આંશિક સફળતા છે કે મને અંતરનો લક્ષ્ય થયો છે. અને અંતરનો લક્ષ્ય થવા માટેનું એક જ પારાસીસી બેરોમીટર છે, મોહ તૂટવો જોઈએ. આપણે કે મને કેવી ખબર પડે ભલે પૂર્ણ જ્ઞાન નથી થયું, ઉદાસીનતા આવી, સંસારના પદાર્થોનો રાગનો રસ છૂટો, રાગ નથી છૂટો હજી. જો એક એક અવસ્થા એક એક તબક્કો સમજો કે રાગ નથી છૂટો, રાગનો રસ છૂટો, એ રાગનો રસ છૂટે છે જેને એવી વિચારની અવસ્થા આવી જાય છે એને પછી પદાર્થની પ્રાપ્તિમાં પણ રાગ રહેતો નથી. આખી અંતરંગની અવસ્થા આરોહણનો ક્રમ છે, આ દશા પ્રાપ્ત કરવાની છે. આ બાહ્ય નથી, આ આંતરિક વિકાસની આખી શ્રેણી છે. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. આત્માને શબ્દથી ઓળખાવાથી માંડી અને આત્માની સિદ્ધિ કરાવી દે ત્યાં સુધીનો માર્ગ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આખો આપ્યો છે, અગોપ્ય રૂપમાં આપ્યો છે, સ્પષ્ટ રૂપમાં આપ્યો છે, એ વાત મૂકી છે. આગળ
બંને વર્ગને એમણે દીવા દાંડી આપી, બંને વર્ગને કલ્યાણનો માર્ગ બતાવીને બહુ મોટો ઉપકાર કર્યો છે. ઘણા સાધકો પાલિતાણા શત્રુંજય તીર્થની 24 નિર્જળા 2 ઉપવાસ કરી 7 યાત્રા કરે છે. તેમની મશ્કરી કરવા જેવી નથી, તેઓ 2 હાથ જોડી વંદન કરવા યોગ્ય છે. તેમની અનુવદના કરવી અને તે સાથે તેઓને ધીરેથી કહેવા જેવું છે કે તમે આ કર્યું તે ઘણું સારું કર્યું, પણ સાથે તમારા જીવનમાંથી ક્રોધ કશાય ઓછા થાય તો તમારી આ સાધના વિશેષ શોભશે, એમ તેમનું ધ્યાન દોરવા જેવું છે. ક્રિયાજળને કહ્યું કે આત્મજ્ઞાન વગર ક્રિયાઓ શોભશે નહીં, અને શુષ્ક જ્ઞાનીને એમ કહ્યું કે વાચા જ્ઞાન છે શાસ્ત્રોનો ભંડોળ છે, સિદ્ધાંતો વાંચ્યા છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ ભાઈ તારામાં ત્યાગ વૈરાગ્ય નથી, તારું અંતકરણ શુદ્ધ નથી. અને અંતકરણ શુદ્ધ નથી એટલે સદવિચાર નથી, સદવિચાર નથી એટલે આત્માનું પ્રતિબિંબ આત્મામાં પડી શકે તેમ નથી. શાસ્ત્રો વાંચ્યા પછી પણ તું બહાર જ ઊભો રહીશ, તું અંદરમાં નહીં જાય તો અંદરમાં ઘટના નહીં ઘટે, અવસ્થા પ્રાપ્ત નહીં થાય. આનંદગંજીએ કહ્યું છે, કહ્યું કે નિજ ઘર મેં હે પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગ્રહીએ આપ સ્વભાવો. જ્ઞાન વિના તું તારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે, આ કામ જ્ઞાનનું છે. જ્ઞાન હાથ પકડીને રાગથી છોડાવશે, જ્ઞાન હાથ પકડીને આસક્તિ મમત્વ છોડાવશે, અધ્યાસ છોડાવશે, તાદાત્મ્ય બુદ્ધિ છોડાવશે. જ્ઞાનનું સામર્થ્ય અપાર છે, પણ કેવું જ્ઞાન! ત્યાગ વૈરાગ્યથી શોભતું યશો વિજયજી મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું છે.
બાજુમાં દિનેશભાઈ વાંધો છે કે માટે ભાઈ
જૈસે શિર પર પાઘડી બાંધે પહેરે નહીં લંગોટી. આદિવાસી રાજા માથે મોટી પાઘડી બાંધે પણ પહેરવા લંગોટી ન હોય, સારું ન લાગે, શોભે નહીં. માથે પાઘડી નહીં હોય તો ચાલશે, પણ લંગોટી તો પહેર, એ પહેર્યા વગર કેમ ચાલશે? એમ જ્ઞાન હોય અને ત્યાગ વૈરાગ્ય ન હોય તો લંગોટી નથી પહેરી તેવું લાગે. માથા પર પાઘડી બાંધી છે એટલે જ્ઞાન છે પણ ત્યાગ વૈરાગ્ય નથી. આ સાતમી ગાથામાં ઘણો મોટો ઉકેલ આપી દીધો, ઘણી સ્પષ્ટતા કરી, એક પણ અંગ હીણું નથી ગણાવ્યું. જ્ઞાન પણ જોઈએ અને ત્યાગ પણ જોઈએ, વૈરાગ્ય પણ જોઈએ, અંતકરણ શુદ્ધ પણ જોઈએ અને સદવિચાર પણ જોઈએ, અને અંદરમાં આસક્તિનો ત્યાગ પણ થવો જોઈએ, તાદાત્મ્ય તૂટવું જોઈએ.
અહીંયા આ ગાથાનું વિચારનું સમાપન થાય છે, પછી આઠમી ગાથા શરૂ થાય છે. સાતમી ગાથા એ પૂરી કરે છે અહીંયા કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાં. એ ગાથા ઉપર બહુ આપણે વિવરણ બહુ જ વિશદ મુનિશ્રીએ એટલા એટલા નાના નાના સચોટ ઉદાહરણથી આપણને વાતને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અને ફરી એક ચાવી તો આપી જ છે કે હોય મમુક્ષુ જીવતે સમજે એ વિચાર, હોય મતાર્થી જીવતે અવળો લેખ. નહીં સમજાય તો મતાર્થમાં ન પડવું. શક્યતા છે કે આપણી ભૂમિકા જેમ અંતઃકરણની શુદ્ધિ ન હોય તો વાત ન પકડાય, ઉપદેશ કોઈ દી ન સમજાય. અંતઃકરણમાં મેલ હોય, મલિનતા હોય, એ મલિનતા કશાયોની છે, મોહની છે. મોહનું જોર હોય તો ઉપદેશ ગમે તેટલો નિર્મળ હોય પણ એ નિર્મળ ઉપદેશ આપણા અંતકરણમાં પ્રતિબિંબ પાડે નહીં. દર્પણ અસ્વચ્છતા હોય તો રૂપ ગમે તેટલું હોય પણ એનું પ્રતિબિંબ બિંબનું પડે નહીં. બિંબ સરસ છે પણ દર્પણ ખોટું છે. એમ અહીંયા વાત મૂકીને બહુ સારી વાત મૂકી છે કે જો ભાઈ તું ઘટના અંદર નહીં ઘટે, શુષ્ક જ્ઞાની તું ગમે તેટલા શાસ્ત્રો વાંચીશ પણ તારું અંતઃકરણ શુદ્ધ નહીં હોય તો એનું આત્મામાં પ્રતિબિંબ નહીં પડે. આજે ભગવાનનો બોધ છે પણ એ બોધનું પ્રતિબિંબ પડતું નથી, નથી પડતું. પ્રભુ તારું જેવું સ્વરૂપ છે એવું જ મારું છે પણ મારામાં પ્રતિબિંબ તારું પડતું નથી. જેવું તે કહ્યું છે, તારું સ્વરૂપ જે બતાવ્યું છે, આવિર્ભાવ કર્યો છે, તે અનેક રીતે કહ્યો છે પણ મને હજી તારું સમજ્યું સ્વરૂપ સમજાતું નથી. દેરાસરમાં જતા હશે ને ખબર હશે, દર્શન કર્યા પછી એક દર્શનની એક પદ્ધતિ છે કે અરીસો ઉપાડે, અરીસો લઈને ભગવાનની પ્રતિબિંબ જે પ્રતિમા છે એની સામે રાખી અને પછી દર્શન કરે. એક આચાર એટલા માટે મૂક્યો છે કે તારે જરૂર નથી, તારું જો સ્વચ્છ પ્રતિબિંબ તો ભગવાનનું પ્રતિબિંબ તારામાં પડ્યા વિના રે નહીં. અહીંયા વિચારવાનું એ છે કે હે પ્રભુ, જેવું સ્વચ્છ દર્પણ છે એમાં જેટલું તારું બિંબનું પ્રતિબિંબ પડે છે એટલે તારું સ્વરૂપનું, એવું મારામાં નથી પડતું. મારામાં ઘણી મલિનતા છે, મારે દૂર કરવી પડશે. પણ આ વિચાર કોને કરવો છે? અહીંયા તો ઉપાડ્યું ને આ કઈ નીજણો પહેર્યો ને આવ્યું. એક એક જ્ઞાનીઓએ આપણને આવા ચિહ્નો આપ્યા છે, લક્ષણો આપ્યા છે, સાધનો આપ્યા છે. અહીંયા વાત એક જ કરે છે કે શુદ્ધ અંતકરણ વિના ઉપદેશનું પરિણમન થાય નહીં. કેટલી મોટી વાત છે કે જ્યારે આપણે આવા શુદ્ધ જ્ઞાનીનો ઉપદેશ વાંચવો હોય તો આપણું મન કેવું હોવું જોઈએ? શુદ્ધ, પવિત્ર, શાંત, નિર્મળ, વિષય કષાયોથી મુક્ત, રાગ દ્વેષથી મુક્ત, કોઈ પણ પ્રકારના તોફાન અંદરમાં ન હોવા જોઈએ. અને એટલા માટે મંગલાચરણ કરો, નવકાર મંત્ર બોલો. નવકાર મંત્ર બોલીને એના જેવો એકેય શ્રેષ્ઠ મંત્ર નથી. અને જે કંઈ પાપની વૃત્તિઓ છે, સર્વ પાપ પ્રણાશણો, પાપની વૃત્તિઓનો નાશ થાય ત્યારે બેસે કે પ્રભુ હું એટલા માટે નવકાર બોલું છું કે મારું ચિત્ત સુધરી આવે. જ્યાં સુધી મારે આ પ્રભુના બોધનું શ્રવણ કરવું છે ત્યાં સુધી મારા ચિત્તમાં કોઈ પણ પ્રકારની મલિનતા, કોઈ પણ સંસારનો વિચાર, કોઈ નબળો વિચાર પ્રવેશ ન કરે. અને હું મંગલ કરું છું એટલા માટે પઢમમ હવઈ મંગલમ, આ પેલું મંગલ છે, સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. આવો સરસ મજાનો નવકાર મંત્ર જગતની ધરતી ઉપર કોઈ બે ચાર મંત્રો જેવા થયા છે, જે શ્રેષ્ઠ પરિપૂર્ણ એવા છે, પવિત્રતાની પરાકાષ્ઠા સમાન, એમાંનો એક નવકાર મંત્ર છે કે જેનો એટલો પ્રભાવ છે. કારણ કે વ્યક્તિ સાથે નથી જોડાયેલો, એ તત્વ સાથે જોડાયેલો છે, એ તત્વ સાથે જોડાયેલો છે. અમે પાંચ તત્વને નમસ્કાર કરીએ છીએ, એમાં સાધુને પણ કરીએ છીએ. નમો લોયે સર્વ સાહુણમ, આ સાધુ છે, સિદ્ધનો પ્રતિનિધિ છે. તો એ સમયે ત્યારે અહીંયા વાત કરે છે કે ભાઈ અંદરમાં ઘટના નહીં ઘટે, અને એ આનંદ ગંજીની આવી વેદનાયુક્ત કડી છે આ, કે નિજ ઘરમે હે પ્રભુતા તેરી પ્રસંગ નીચ કહાવ. તારી મહત્તા, તારું માન, તારી શ્રેષ્ઠતા સેમાં છે? તારા ઘરમાં છે. કોઈ સ્ત્રીની મર્યાદા સેમાં છે? પોતાના ઘરમાં છે. પરના ઘરમાં જઈને બેસે તો એ તો નીચતા છે, પ્રભુતા નથી એની. એનું શાન, એની શોભા, એની મર્યાદા, એનું માન, એની પવિત્રતા, એ સેમાં છે એની મહત્તા? તો કે નિજ ઘરમે. પ્રત્યક્ષ રીત લખિતમાં એસી ગ્રહીએ આપ સ્વભાવો. એટલું બધું ઉદાહરણ પ્રત્યક્ષ અમે આપીએ છીએ કે તમારા ઘરમાં તમે શોભો, બીજાના ઘરમાં નહીં. ક્યાંય મહેમાન થઈને ગયા હોય તો કેટલો વખત રહી, ઔચિત્ય પૂરું થાય, પ્રસંગ પૂરો થાય, નિમિત્ત પૂરું થાય, આપણે શું કહીએ? અમે જઈએ છીએ. પણ તમારી અહીંયા બધી વ્યવસ્થા છે, ગેસ્ટ હાઉસ કેટલો ફાઇન છે અમારું, બધી તમારે સગવડતા બધી સચવાય છે, તમારે સવાર સાંજ તમને ચા નાસ્તા મળે છે, અમારો રસોઈ તમને પૂછીને રસોઈ કરે છે, તમારે ફરવા જવું હોય તો ડ્રાઈવર તમને અમે આપીએ છીએ. અરે તમે ગાડી ડ્રાઈવર આપો તો ભલે, તમારો રસોઈ રસોઈ કરતો હોય તો ભલે, અમારું કામ પૂરું થયું છે, અમે અમારા ઘરમાં સોંપીએ છીએ. ભલે એમાં અમારે પાણીનો પ્યાલો જાતે ભરવો પડશે, અમારી વ્યવસ્થા અમારે જાતે કરવી પડશે, પણ આનંદ શેમાં છે? પોતાના ઘરમાં છે. બહાર જઈને કોઈ વેવાયના ઘરે બેઠા હોય તો હારા લાગી, ચાર દી હારા લાગી, કેમ કે વેમાન બધું પૂછશે, પણ પાંચ મેદી અંદરથી કહેશે કે હારી જાતી જ નથી, આ તો ભાડી ગઈ છે. નિજ ઘર મે હૈ પ્રભુતા તેરી, જેવું વ્યવહારમાં એવું જ પરમાર્થમાં. તું શોભસ તારા સ્વભાવમાં હોતો, તું પરભાવમાં હોતો શોભે છે, જ્ઞાનીઓ કહે છે, આનંદ કરે છે. શું પરના સહારે મોટાઈ માણસ, લક્ષ્મીના સહારે મોટાઈ, પ્રતિષ્ઠાના સહારે મોટાઈ, પદના સહારે મોટાય, પરિવારના સહારે મોટાય, અરે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. 16 વર્ષની ઉંમરે પ્રશ્ન પૂછે છે આ જ્ઞાની કે શું વધ્યું, પરપણું કે સ્વપણું?
વધવાપણું સંસારનું નરદેહ ને, અરે તારી શ્રેષ્ઠતા તું તારા સ્વભાવમાં છો એની છે, તું તારા સ્વરૂપમાં છો એમાં તારી મહત્તા છે. કોઈની જગતની કોઈ ચિંતા નથી, કોઈ પૂતગલની તને ખેવના નથી. લક્ષ્મી હોય કે ન હોય, પદ પ્રતિષ્ઠા હોય કે ન હોય, માન સન્માન હોય કે નહીં, પરના સંગથી તારી માનતા નથી. જ્ઞાનીઓ તો વાત લખે, ખડબડી ઉઠે અંદર અંતકરણ. આપણે તો આને કારણે આપણી મોટાઈ માની, આને કારણે આપણી મોટાઈ માની, તો કે નહીં, પ્રત્યક્ષ રીત લખી તું એસી ગ્રહીએ આપ સ્વભાવ. ભાઈ તું તારા સ્વભાવને જેટલો પ્રાપ્ત કરીશ એમાં જેટલી તારી મોટાઈ છે, તારી પ્રભુતા છે, એટલી પરના સંગે નથી. જ્ઞાન વિના તો તારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે, બાકીનું બધું હશે. અને સરસ ઉદાહરણ આપ્યું યશો વિજયજીએ આદિવાસીનું, માથે પાઘડી બાંધી છે પણ આખો નાગો છે, માથે મોરપીત નાખે, મુગટ કરણ ઘણી એવી જાતિમાં છે, બાકી વસ્ત્રોનો ઠેકાણો ન હોય. તો કે આવું જ્ઞાન પાઘડી જેવું ન શોભે, આ જ્ઞાન છે એવું ન ચાલે. અહીંયા તો પાઘડી નહીં હોય તો ચાલશે, પણ ત્યાગ વૈરાગ્ય જોશે. તું પરના આધાર ઉપર નહીં રહે, ત્યાગ વૈરાગ્ય એ તારા જીવનનો વૈભવ છે. જ્ઞાન પણ જોઈએ, ત્યાગ પણ જોઈએ. મુનિશ્રી લખ્યું છે કે આ સાતમી ગાથામાં ઘણો મોટો ઉકેલ આપી દીધો કૃપાળુ દેવે, અને હજી આ બધા કહેવાતા જ્ઞાનીઓ સાધુ સાધ્વીઓ હજી આ એક ગાથાના વર્ણન ઉપર ભટકે છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. જેટલા પાસે સાંભળો એટલા પાસે હાવ અધૂરી આ બધા વાતો કરતા હોય, ઉપર છલી વાતો ચાલતી હોય, કઈ મતલબ વિના ને બોલતો હોય, ક્યાંય નીકળે, ક્યાંય કહેતો હોય, કઈ આમ જ હેલા કરે, એને કૃપાળુ દેવના આશય પકડાયો નથી. એને આ જ્ઞાનીની વાત જે મહત્વની છે કે આત્મજ્ઞાનના લક્ષ સાથે ત્યાગ વૈરાગ કર, એની સાર્થકતા થશે, એક નાનું વ્રત પણ તને ઉપયોગી થશે. અને જો આ નહીં હોય તો શુષ્ક જ્ઞાન એ તને કોઈ પણ પ્રકારનું તું અટકી જઈશ, તો અજ્ઞાનનું સહચારીપણું, અજ્ઞાનની પીડા એ તારા સંયમની પીડા બનશે, અને તારો સંયમ તારાથી જીરવાશે નહીં, અને નહીં જીરવાય એટલે અહંકારમાં માન સન્માનમાં ચાલ્યું જશે. જે કસાય હતા નહીં એ તે ઉભા કર્યા, વોરી લીધા નકામા, અને એ બધું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું કારણ થશે. ધર્મ ધ્યાનમાંથી તું પ્રવેશી ગયો, આર્ત ધ્યાન અને દુર ધ્યાનમાં ગયો, શું ધ્યાનમાંથી દુર ધ્યાનમાં આવ્યો, આવો એક ગાથામાં ઉકેલ આપી દીધો. હજી ચર્ચા મેં તો ઘણી સાંભળી છે કે પેલા જ્ઞાન કે પેલા ત્યાગ, પેલા સંકિત કે પેલા ત્યાગ તપશ્ચર્યા વગેરે કરવી, તે આ ચર્ચા ચાલે જ છે અને કરતા હોય. અને પંડિતોની ચર્ચા જ્યારે સાંભળો ત્યારે લાગે કે કેટલા શુષ્ક, કેટલા એકાંગી, માત્ર શબ્દોના શુષ્ક સહારે એ વાતને તર્કના સહારે પ્રભાવિત કરવા પ્રયત્ન કરે, પણ સમજનાર સમજી શકે કે આને હજી અંદરનો ભાવ પકડ્યો નથી, આને મર્મ પકડાયો નથી, સત્પુરુષનો આશય આ જાણતો નથી. હજી રહીમાં કરે છે બહારની દુનિયામાં, તર્ક વિતર્કમાં રમે, દાખલાઓ આપે, દલીલો કરે અને હસાહસ કરાવે. તો લોકોનું મનોરંજન કરવું એ ઉપદેશ નથી, લોકોને એના ગાંભીર્યથી એના સ્વરૂપમાં પ્રવેશ કરાવો.
સાહેબ કાલે સાહેબ ઈ જતું ને બધું, તમે જોવો તો કાલે શું થયું, મહાવીર ભગવાનનું આપે જે પ્રવચન પૂરું કર્યું, પછી ગુરુદેવે જે ચાલુ કર્યું, એમાં ક્યાંય મહાવીર ભગવાનની વાત જ નહોતી આવી, બધી આવ આમ ઠેકાણા વગરનું બધું હાલતું, હસાહસ ને બધું કોઈ મેળ વગરનું.
એટલે ઘણીવાર બહુ ચીપ પોપ્યુલારિટી જેને આપણે કહીએ ને એ ચાલે, પણ આપણે હવે એ બધાનું ક્યાં જોવા જઈએ, આ બધા સામે જોઈશું તો આપણે ક્યાં રહીશું.
લક્ષ્ય નથી હોતું, ઘણી વાર લક્ષ્ય બાહ્ય હોય છે. બાહ્ય લક્ષ્યમાં આપણે જઈએ એટલે મૂળ વાત વિસરાઈ જાય, ચૂકાઈ જાય, એમાં કોઈનો દોષ નથી. પરંપરા જ એવી ચાલી છે, પ્રવાહ એવો છે, અને એવા પ્રવાહમાં ફસાઈ જાય છે. એમાં શું, આપણે પણ ઘણી વાર જો એની અંદર આવી જાય ખોટા પ્રભાવની અંદર, તો આપણી ગાડી પણ ટ્રેક બદલાઈ જાય. પણ કૃપા છે પરમ કૃપાળુ દેવની, કે આપણને એક વચનામૃતથી એને આપણને જે ટ્રેક આપ્યો છે, જેને વચનામૃતનો ટ્રેક મળી ગયો છે, એની ગાડી ક્યાંય આગી પાછી થવા ન દે. એટલે કૃપાળુદેવે કહ્યું ને, ક્યાંય બહાર જોવા જેવું નથી, તારે જોવું હોય તો અંદર જો, બાકી બહાર નજર નાખવા જેવું નથી. આખો સમસ્ત સંસાર અત્યારે રાગ દ્વેષ અને વિષય કષાયની અંદર ઓતપ્રોત થઈને પડ્યો છે, એમાં ક્યાં નજર નાખવા જેવું નથી. મોક્ષ માર્ગ બહુ પ્રકારે લોપ થયો છે, કાંઈ એક રીતે નહીં, અનેક રીતે, અનેક રીતે લોકો એ ભેગા મળીને માર્ગને વિખી નાખ્યો છે, છિન્ન ભિન્ન કર્યો છે, ખંડ ખંડિત કર્યો છે. આ માર્ગને અગોપ્યપણે અમે કહીએ છીએ, 2600 વર્ષનો બાકીનો જે છે ભૂલી જઈએ છીએ. અને ભગવાને જે કહ્યું છે, જે જ્ઞાન શ્રી વિતરાગને વિશે હતું, વર્ધમાનને વિશે હતું, તે અમારે વિશે છે. હવે આમાં ક્યાં ભેદ આવે? આવા જ્ઞાનના સહારા ઉપર ચાલતા હોઈએ અને એ જો આપણને પકડાય, વચ્ચે ઘણા છે, જ્ઞાનીઓની પરંપરા છે, બધા જ્ઞાની વંદનીય છે, અદ્ભુત છે, પણ આની તોલે કોઈ નથી. માટે ક્યાંય સમીકરણ ન કરવું, એમાં ન પડવું. કૃપાળુ દેવ એક છે અને અનન્ય છે, એની કોટી જુદી જ છે. અપવાદરૂપ કોટી કહો તો ભલે, પણ એ કોટી તીર્થંકર કોટીનો આત્મા છે. એ દ્રવ્ય એ પ્રકારનું છે એટલે આપણને એને આ પોતાના વ્યવહાર જીવનમાં રહીને પણ વાત કહેવાની હતી તો આ તો બધું કરવું પડે એવું કરીને કઈ નબળાઈ ન કીધી. આપણે કહીએ, કદાચ પૂછીએ કે સાહેબ તમે આ બધું કરો છો, આપણી અવડચંડાઈ ઓછી છે કે તમે ધંધો કરો છો તો અમે ન કરીએ? તમારે 4 છોકરા છે તો અમારા ગ્રહ સંસારને શું વાંધો છે? પણ એવો મોક્ષ માર્ગ એને નથી બતાવ્યો, પોતાની નબળાઈ છે, અમને કર્મ નડે છે. આ જે કઈ છે એ કરીએ છીએ એ વિતરાગનો માર્ગ નથી, આનાથી પર વિતરાગનો માર્ગ છે. અને એણે કહ્યું કે અમે જે કરીએ છીએ એ જો તમે ઓળખો તો અમે અંતરથી અંતર શુદ્ધિથી આ કરીએ છીએ. બાહ્યમાં ગમે તે હોય, અંદરમાં વિતરાગતા છે, અંદરમાં નિર્ગ્રંથતા છે. એવા આ ભાવ નિર્ગ્રંથનું જો ઓળખાણ થાય તો એના ઉપદેશનું પરિણામ થાય, પણ અંતઃકરણ શુદ્ધ ન હોય તો એ ઓળખાણ પણ નહીં થાય. ઘણો મોટો ઉકેલ છે આ ગાથામાં, ત્યાગ વૈરાગ્ય અને આત્મજ્ઞાનનો. એ કહે છે, જ્ઞાન પણ જોઈએ, ત્યાગ પણ જોઈએ, વૈરાગ્ય પણ જોઈએ, અંતઃકરણ શુદ્ધ પણ જોઈએ, સદવિચાર પણ જોઈએ, આસક્તિનો ત્યાગ જોઈએ, તાદાત્મ્ય તૂટવું જોઈએ. કોની સાથેનું તાદાત્મ્ય? પર સાથે તાદાત્મ્ય તૂટવું જોઈએ, એમ કરી અને સાતમી ગાથાની અંદર અહીંયા સમાપ્તિ મુનિષીએ કરી છે. પછી થોડો સમય હશે એટલે એમણે આઠમી ગાથા પ્રારંભ કરી છે. આઠમી ગાથાનું પાછું પ્રવચન આઠમું તો આવશે જ, પણ પ્રારંભ કરી છે. આપણે પણ આપણી પાસે સમય છે, આગળ વધીએ.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. એક પછી એક અતિ ગહન અને રહસ્યમય ગાથાઓ આવતી જાય છે. આપણા મનમાં ઘણી ક્ષતિઓ છે, ભ્રમણાઓ છે, ઘણી ઘણી માન્યતાઓ અને ખ્યાલો છે, પણ સત્ય તેનાથી જુદું છે. આપણો મત જુદો છે અને તથ્ય એનાથી જુદું છે. એટલા માટે શ્રીમદજીના શબ્દો લઈને લડવાની જરૂર નથી, વાદવિવાદ કરવાની જરૂર નથી, અને તેમને વાદવિવાદનું સાધન બનાવવાની પણ જરૂર નથી. આપણે એવા અપલક્ષણા છીએ કે આ આપણા હાથમાં જે કંઈ આવે તેને વાદવિવાદનું સાધન બનાવી દઈએ છીએ. શ્રીમદજી અમારી માન્યતા પ્રમાણે આમ કહી. તમે જે માનો છો તે બરાબર નહીં, અમે જે માનીએ છીએ તે બરોબર છે, મતલબ કે બધા જ ખોટા છે. એનો અર્થ એવો થયો કે ઘણી ઘણી અદભુત ચર્ચાનો પ્રારંભ થાય છે. જૈન દર્શનમાં બે મુખ્ય સિદ્ધાંતો, એક વિવેક બુદ્ધિ અને બીજો સિદ્ધાંત અનેકાંતવાદ. બહુ દુઃખની વાત છે કે જૈનોને અનેકાંતવાદ અનેકાંતવાદનો વારસો મળ્યો છે, પણ એની તેઓને ખબર નથી. આઇન્સ્ટાઈનને તેની સાપેક્ષવાદની ખબર છે, પણ આપણને ખબર નથી. અનેકાંતવાદ એ વાદ નથી, અનેકાંતવાદ એ કોઈ ફિલોસોફી નથી, અનેકાંતવાદ કોઈ વિચારધારા નથી, અનેકાંતવાદ કોઈ મત નથી, કોઈ અભિપ્રાય નથી, પણ અનેકાંતવાદ પદાર્થના ગંભીર સ્વરૂપને, પદાર્થના રહસ્યને સ્પષ્ટ કરનારું એક સત્ય તત્વ છે. પદાર્થને યથાર્થપણે જો સમજવો હોય, દ્રવ્યને યથાર્થપણે જો સમજવું હોય, અસ્તિત્વને યથાર્થપણે સમજવું હોય, તો અસ્તિત્વને સમજવા માટે શ્રેષ્ઠતમ પ્રક્રિયા છે અનેકાંતવાદ. અનેકાંતવાદ વિચાર નથી, તે તક કે તર્ક કે ચર્ચા નથી, તે પદાર્થ છે, જે વસ્તુ છે, જે દ્રવ્ય છે, તેને સમજવાની સાચી પદ્ધતિ છે. તેનાથી વસ્તુને, તત્વને સમજી શકો. દ્રવ્યને, ગુણને, પર્યાયને, અસ્તિત્વને, પ્રદેશને, પરમાર્થને તમે સમજી શકો છો, એ સમજવાની રીતને શાસ્ત્રો અનેકાંતવાદ કહે છે.
આગળ પાછળ ઘણા છે જેમને બોલવાનો વારો નથી આવ્યો. પુસ્તક નહીં હોય તો ત્યાં આપજો, પણ કોઈને કોઈ બાકી ન રહી, બધા વાંચે.
અનેકાંતવાદ હોય તો આગ્રહ ન હોય, અઠાગ્રહ ન હોય, મતાર્થ ન હોય, પૂરાગ્રહ ન હોય, અને અનેકાંતવાદ હોય ત્યાં પૂર્વગ્રહ પણ ન હોય. આગ્રહથી પર છતાં સત્યનિષ્ઠ એવી અનેકાંતની ખૂબી છે. અનેકાંતવાદ શબ્દ બરાબર નથી, માત્ર અનેકાંત શબ્દ જ બરાબર છે. વાદ નહીં, પણ વાદ એટલે કથન, વાદ એટલે શૈલી, વસ્તુને કહેવાની શૈલી, રીત યથાર્થ રીતે કહેવાની પ્રક્રિયા, તેનું નામ અનેકાંત. તમને કોઈ એમ કહે કે આત્મા નિત્ય છે, આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે, તો તમે પૂછો ને કે આ કઈ રીતે? દ્રવ્યની અપેક્ષા એ નિત્ય છે અને પર્યાયની અપેક્ષા એ અનિત્ય પણ છે. વસ્તુ, દ્રવ્ય અને પર્યાય બંનેની એકત્રિત થયેલી છે, ખ્યાલમાં છે. આ વાત ખ્યાલમાં નહીં લો તો નહીં ચાલે, છુટકારો નહીં થાય. ખ્યાલમાં લેવી પડશે. અને તમે જૈન કુળમાં જન્મ્યા છો અને તમે અનેકાંત ન જાણો તો કેમ ચાલે? અનેકાંત તો જો જાણતા હો તો આટલા મત મતાંતરો ન હોય, આટલા સંપ્રદાય ન હોય, અને અનેકાંત જાણતા હોય તો આટલા લડાઈ ઝઘડા પણ ન હોય.
પછી
મત મત ભેદે રે જો જઈ પૂછે, સો સ્થાપે અહમ એવું અભિનંદન ચિન્હ દર્શન તરસીએ રે. આનંદનજી થાક્યા હશે, કોની સાથે વાત કરવી, કોને કેવું, કોને પૂછવું, ઝાકું ઝાકું પૂછીએ શું અપની અપની ગાવે, સાચા માર્ગ કોણ ન બતાવે. આ વાત ભગવાન મહાવીરના સિદ્ધાંત માટે, આ વાત જૈન દર્શન માટે, અને આ વાત પરમ કૃપાળુ દેવ માટે એક જ છે. શ્રીમદજીની ગાથાનો અર્થ એમ જ કરીએ છીએ.
લક્ષ્ય દેને વાંચ, અમે જે કરીએ છીએ એમ જ નહીં,
અમે જે કરીએ આમાં અમે જે કહીએ છીએ તે પરફેક્ટ યોગ્ય છે, બાકીના જે કહે છે તે તદ્દન ખોટું છે. સાચા અને ખોટા એ બંને વચ્ચે તોલવાનું કોઈ પણ સાધન જો હોય તો એકમાત્ર સાધન છે અનેકાંત. અનેકાંત પ્રાજુ છે, તેના કાંઠે તોલાય. બે મહત્વની ઘટના વચ્ચે વિવેક બુદ્ધિ અને અનેકાંત મહત્વના છે. વિવેક બુદ્ધિ ન હોય તો મૂર્તા હોય, અને મૂર્તા એને કહેવાય કે કર્તવ્ય શું, અકર્તવ્ય શું તેની ખબર જ ન પડે. શેઠના સાળાને શેઠાણીએ કહ્યું, ભાઈ કહ્યું કે ભાઈ તું કામ કરવા જાય તો એકી ફેરામાં ચાર પાંચ કામ પતાવવા જોઈએ, તું પ્રત્યેક કામ માટે અલગ અલગ જાય તે ન ચાલે. શેઠ માંદા હતા અને તે દવા લેવા ગયો. દવા તો લઈ આવ્યો પણ સાથે ખાપણ પણ લઈ આવ્યો. શેઠાણીએ કારણ પૂછ્યું તો તેને કહ્યું કે તમે નહોતું કહ્યું કે તારે ચાર પાંચ કામ સાથે પતાવવા, એટલે આ લઈ આવ્યો છું, જરૂર તો પડશે જ ને. આને કહેવાય છે મૂઢતા. મૂઢતા ન ચાલે, વિવેક બુદ્ધિ જોઈ. અને મૂઢતાના કારણે શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, શેમાં હિત છે, શેમાં અહિત છે, શું છોડવા જેવું છે અને શું ત્યાગવા જેવું છે તેની ખબર પડે નહીં. એ કામ મૂઢતાનું છે. ને કાંત ન હોય તો દૃષ્ટિરાગ હોય, પોતે જે માને છે તે જ સત્ય છે. આને કહેવાય છે દ્રષ્ટિરાગ. અને દ્રષ્ટિરાગ જ્યાં હોય ત્યાં મતા હોય. એટલા માટે શાસ્ત્રનું એમ કહેવું છે કે એક વિવેક બુદ્ધિ અને બે અનેકાંત દ્રષ્ટિ જીવનમાં જરૂરી છે. વિવેકી આત્મા પોતાની વર્તમાન દશા કેવી છે તેનો વિચાર કરે અને તે દશા માટે કયું સાધન કરવા જેવું છે તે પણ નક્કી કરે. મેડિકલ સ્ટોરમાં જાય તો સ્ટોરનો માલિક કહેશે પ્રિસ્ક્રિપ્શન લાવ્યા છો તો દવા તમને મળે, અને જો તમે કહો કે ફાવે તે આપોને મારે ખાવી છે ને તો તમારી શી હાલત થાય. પ્રિસ્ક્રિપ્શન વગર દવા કામમાં ન આવે તેમ વિવેક વગર સાધન પણ કામમાં ન આવે. ક્રોધ દૂર કરવો હોય તો સો ઉપાય, આસક્તિ દૂર કરવી હોય તો સો ઉપાય, એ બધા ઉપાયો સાધકોને પ્રાપ્ત થવા જોઈએ. અને જો વિવેક અને અનેકાંત દ્રષ્ટિની પ્રાપ્તિ થાય તો જ તે પ્રાપ્ત થાય. આ બંને તથ્યોને આઠમી ગાથામાં અદ્ભુત રીતે મૂકી દીધા છે. આજે ગાથાનો ઉલ્લેખ કરીએ, ચર્ચા આવતીકાલથી થશે. જ્યાં જ્યાં જે
પૂરું કરી દેજો,
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનહે. પરમ કૃપાળુ દેવના પ્રત્યે જેમને ભક્તિ છે, જે તેમની ઉપાસના કરે તે બીજું કાંઈ ન કરે પણ આઠમી ગાથા જીવનમાં જો ઉતારે તો પણ ધન્ય થઈ જાય, જીવનના મોટા ભાગના પ્રશ્નો ઉકેલાઈ જાય એવી એમાં અદભુત વ્યવસ્થા છે. તમારી દ્રષ્ટિ, તમારું આચરણ, તમારો ન્યાય આમાં તોળ્યો છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજે. આચરે વાત પછી કરી, પેલા સમજે. આ સમજણમાં જ મોટા વાંધા છે. એટલા માટે તમે જયારે વાત કરતા હો ત્યારે તમે એમ કહેતા હો છો, કલ્યા સમજતો કેમ નથી, તું સમજ ને પેલા. અરે પણ અરે સમજ્યા વગર નહીં ચાલે. અમારા અખાએ સરસ વાત કરી છે કે સમજ્યા વગરનું સુખ નહીં જીવને, સમજ્યા વગર જીવને કરોડો ઉપાય કરવાથી પણ સુખ પ્રાપ્ત ન થાય. પરમ કૃપાળુ દેવે મોટો સિદ્ધાંત આપ્યો કે સમજ પીછે સબ સહેલ છે, બિન સમજે મુશ્કિલ. શું સમજવાનું? તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજવું જોઈએ. જ્યાં જ્ઞાન જોઈએ ત્યાં જ્ઞાન સમજવું, અને ત્યાગ જોઈએ ત્યાં ત્યાગ સમજવું, અને જ્યાં વૈરાગ્ય જોઈએ ત્યાં વૈરાગ્ય સમજવું, જ્યાં અહિંસા જોઈએ ત્યાં અહિંસા સમજે, અને જ્યાં સત્ય જોઈએ ત્યાં સત્ય જ સમજે, જ્યાં દાન જોઈએ ત્યાં દાન સમજે, જ્યાં ક્ષમા જોઈએ ત્યાં ક્ષમા સમજે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજે. માત્ર સમજે પણ નહીં, સમજે નહીં પણ તે આચરે. આ કપરું કામ ત્યાં ત્યાં તે આચરે. એટલે ક્રોધ દૂર કરવો જોઈએ હોય તો ક્ષમા જોઈએ અને ક્ષમા આચરવી પડે. અહંકાર દૂર કરવો હોય તો નમ્રતા જોઈએ અને નમ્રતા આચરવી પડે. લોભ દૂર કરવો હોય તો સંતોષ જોઈએ અને પછી તેને સંતોષ આચરવો જોઈએ. લોભ બરાબર નથી એ તો સમજ્યા, પણ સમજવા માત્રથી ન ચાલે. સંતોષનું આચરણ પણ કરે તે આત્માર્થી પુરુષનું લક્ષણ છે. એક વિવેક દ્રષ્ટિ, બે અનેકાત્વાદ, અને ત્રીજું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજે, અને ચાર જે સમજે તે આચરે. આ ચાર વાર જેનામાં હોય તેને કહેવાય છે આત્માર્થી, અને આ ચાર જ્યાં ન હોય તેને કહેવાય મતાર્થી. ધન્યવાદ.
અદભુત ગાથા. આ ગાથામાં અનેકાંત વાદ આવે છે. અનેકાંત એ વાદ નથી પણ દ્રષ્ટિ છે, દર્શન છે. અને મહાવીર પરમાત્માની જો જગતને કોઈ મોટી દેન હોય
મોટું યોગદાન હોય. ધ ગિફ્ટ ટુ ધી વર્લ્ડ મેનકાઇન્ડ એ અનેકાન દ્રષ્ટિ છે. અને એ દુનિયાના લોકોએ જ્યારે જૈન આગમનો અભ્યાસ કર્યો ત્યારે લોકોને લાગ્યું કે આવું જબરજસ્ત દર્શન, આવી દ્રષ્ટિ અને કહેવાની શૈલી એ તો સ્યાદવાદ છે, બધું અનેકાંતમાં દેખાય છે એટલું કહી શકાતું નથી. અનેક દ્રષ્ટિથી વસ્તુને જોઈ શકાય પણ લખવું પડે એ તો મર્યાદિત, એના સાધનો તો મર્યાદિત છે. એટલે ત્યાં સ્યાદવાદ કીધો. સ્યાદવાદનો અર્થ એ કે જે કંઈ કહેવામાં આવે છે તે અપેક્ષાએ કહેવામાં આવે છે. અમે જેટલું અત્યારે જે વિષય વિશે કહેવામાં બોલવામાં આવે છે એટલું જ, એનો મતલબ એને કે બીજું નથી, બીજું છે, બીજી વાત પણ ઊભી છે, પણ અત્યારે એકી સાથે એનું પ્રગટીકરણ થઈ શકે એમ નથી. કારણ કે જે જ્ઞાનમાં આવે, જ્ઞાનની સામર્થ્ય અદ્ભુત છે, અમાપ છે, અને લખવાનું સામર્થ્ય શબ્દ છે અને જડ છે, એનાથી શું થશે? આ ભાષા એ જડ છે, કેટલું બોલી શકશે? જડની મર્યાદા છે. જ્ઞાન ચેતનનું સ્વરૂપ છે, ચેતન અમર્યાદિત છે, અસીમ છે, જ્ઞાન અસીમ છે અને લખાણ સસીમ છે. માટે શૈલી છે શાસ્ત્રની એ સ્યાદવાદની છે અને બોધ છે એ અનેકાંત દ્રષ્ટિનો છે. આ બે વસ્તુ જૈન દર્શનની પકડાઈ જાય તો જૈન દર્શનને સમજવું બહુ સહેલું પડે, પણ ન પકડાવવાને કારણે એટલા બધા ઝઘડા, એટલા બધા મત મતાંતર, એટલા બધી લડાઈ અને વિવાદો થયા છે. બધે આગ્રહ પકડાયો છે અને આગ્રહમાં પણ પાછો દ્રષ્ટિરાગ પકડાયો છે. જરા જરા ક્યાંક જોયું કોઈને, ક્યાંક ત્યાગ વૈરાગ્ય જોઈ લીધો, ગુરુ માની લીધો, ક્યાંક વાણી શુષ્ક વાણી જોઈ લીધી અને ગુરુ માની લીધો. ગુરુ માને એનો વાંધો નથી, પણ એમ કે આટલી ભૂમિકા સુધી આ મારો ગુરુ છે પછી નહીં. પણ દ્રષ્ટિરાગ ભેગો આવી જાય, એક વાર જેવો માની લીધેલો એટલે સીધો દ્રષ્ટિરાગ લાગુ પડી જાય, ત્યાર પછી પોતે ઉપર ઉઠે તો પોતાને ખબર ન પડે કે હવે આ મારા ગુરુની મર્યાદા પૂરી થઈ ગઈ છે, હવે આ મારું સાધન જે માન્યું હતું એ સાધનથી મારું કલ્યાણ થાય જ નથી. આટલી બધી સૂક્ષ્મતા એને આવે જીવને. એને જ્યારે પોતાનું આત્મદ્રષ્ટિ હોય, લક્ષ્ય હોય, 299માં કૃપાળુદેવે શબ્દ બહુ સરસ વાપર્યો કે એક વાર નિજ સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય બંધાઈ જાય પછી શું કરવું અને શું ન કરવું એ પોતાને સમજાય છે, સમજાતું જાય છે. આ આઠમી ગાથા એ સમજાતું જાય છે એની છે કે તું સમજ, જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં સમજ. બધું સમજાય એવું નથી કહેતા, પણ યોગ્ય લાગે એ સમજ, અને યોગ્ય લાગવામાં તારી પાસે વિવેક જોઈએ. સિદ્ધાંતે કીધો છે મૂઢતા નહીં, તું વિવેકથી વિચાર, મૂઢતાથી નહીં, અનેકાંતથી વિચાર, વિવેકથી વિચાર, પ્રજ્ઞાથી વિચાર, અને વિચાર્યા પછી તું આચરણ કર. એટલે કદાચ આત્મરોહણનો માર્ગ ક્રમિક છે. મને જેટલું સમજાયું છે એ જો સાચું સમજાયું હોય તો કદાચ હું આજ ભવની અંદર મોક્ષે ન પણ જાઉં, કંઈ વાંધો નહીં. પણ જેને થોડું પણ સાચું સમજાયું છે એને દિશા પકડાઈ ગઈ, એને જૈન દર્શનમાં કહ્યું કે માર્ગાનુસારી થયો, આ જીવ માર્ગાનુસારો થયો. અત્યાર સુધી એ પરિભ્રમણ સંસ્થાનમાં પરિભ્રમણ તરફ હતો, સંસાર માર્ગી હતો, મોક્ષ માર્ગી નહોતો. સંસારના જીવો મોક્ષ માર્ગી બને, માર્ગાનુસારી બને, એની અંદર આગળ વધતા વધતા સમજાઈ જાય, એ માર્ગસ્થ બને કે હવે આ માર્ગ ઉપર જ ચાલે છે, મેં તો ચાલતો નથી, ઉભો રહીએ છું, પણ સંસાર તરફ હવે ડગલા માનતો નથી. તો ઘણી વાર જીવનમાં એવી સ્થિતિ આવી જાય, સ્થગિતતા આવી જાય, કેટલાય સંજોગો જુદા જુદા કામ કરતા હોય તો આપણે કહીએ કે ભાઈ મારાથી થઈ શકતો નથી, પણ એથી કરીને હું સંસાર તરફ જઈશ એ વાત નથી, વાત પૂરી થઈ ગઈ, એક નક્કી થઈ ગયો, એ માર્ગ છોડી દીધો, મુક્તિના માર્ગ તરફનો પ્રયાણ થયો. વિવેક છે, પ્રજ્ઞા છે, અનેકાંત છે કે જેટલે સુધી યોગ્યતા છે એટલું સમજવું અને જેટલું સમજાય એટલું આચરણ કરવું, ફરી વધારે સમજાશે, ફરી વધારે આચરણ કરવું, ફરી વધારે સમજાશે, ફરી વધારે. ચોથા ગુણ સ્થાનક ઉપર મારી જે સમજણ હતી એ સાતમાએ નથી, સાતમાએ જે હતી એ આઠમાએ નથી, આઠમાએ છે એ તેરમાં નથી, તેરમાં છે એ ચૌદમાં પહોંચી જાય, ચૌદમાં છે તેરમાં નથી. ક્રમિક માર્ગ છે, પણ ક્રમિક માર્ગ નું સૂત્ર અનેકાંત છે. મૂળતા નહીં, વિવેક છે. આ મૂળતા બહુ જબરજસ્ત છે. અને કૃપાળુદેવે 537 માં ઉલ્લેખ કર્યો છે કે આ જીવ દિશામૂળ રહેવા માંગે છે એટલે એને માર્ગ પ્રાપ્ત થતો નથી. એક આ જીવ સમજે તો મોક્ષ સહજમાં છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી. કેટલું વાત મૂકી છે કૃપાળુદેવના બોધ વચનો અને એમણે આત્મસિદ્ધિની અંદર જે ગાથાઓ મૂકી છે. આપણને એમ લાગ્યા કે આ પુરુષને એને પોતે પાછું સરસ રીતે સ્પષ્ટીકરણ પણ બધું આપ્યું છે કે ભાઈ તું વિવેક રાખ, મૂઢ નહીં થા. આ તો થોડું સમજાયું, ગાંડો ભીત ઊંધો વળી ગયો, અહીંયા તો પતી ગયો. અરે ભાઈ ઉભો તો રે, તું જરા આગળનું સમજ, વિવેક રાખ અને તારી અંતર તરફ દ્રષ્ટિ દે. તો મૂઢતા એ બહુ જુદી વસ્તુ છે, અને જીવોમાં કઈ કક્ષાએ મૂઢતા આવે એ જ ન પકડી શકાય. બહુ આગળ વધ્યો હોય ને ત્યાં પાછું ઊંધેખાન પછડાય કેમ કહીને, માત્ર મૂળતાને કારણે જાગૃત રહી શકતો નથી. વિવેક એ સિદ્ધાંતમાં કીધો કે વિવેક અને અનેકાંત દ્રષ્ટિ, એની તરત જ એની દ્રષ્ટિ થવી જોઈએ કે કેટલે સુધી હું પહોંચ્યો છું, કેટલે સુધી પહોંચ્યો છું એ જ નક્કી કરે કે એને મારે મારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, મારે મારું પ્રતિબિંબ પૂરેપૂરું આત્મામાં સ્વરૂપનું જોવું છે. તો ખ્યાલ આવે પોતાને કે કેટલી મલિનતા છે, કેટલી વાસના છે, કેટલી તૃષ્ણા છે. જે અવરોધ છે એ સામાજીવને ન પકડાય, પોતાના ચિત્તની અશુદ્ધિઓ સામાજીવને પૂરેપૂરી ન પકડાય. કૃપાળુદેવે કહ્યું એટલા માટે કે બીજાના જીવની વાત હોય તો કોઈ સમજી શકે નહીં, પણ તારે કોને સમજવો છે? પોતાને. તો પોતે પોતાથી ક્યારે અજ્ઞાત રહી શકે નહીં, ગુપ્ત રહી શકે નહીં. આ વાત બેસે કે તું પ્રમાણિકતાથી જો અંતકરણની શુદ્ધિથી તો તને ખબર પડે કે આટલે સુધી હું પહોંચ્યો છું, પણ હજી આટલા દોષો મારામાં ઊભા છે. તો આપણે ચત્ત વિક્ષેપ નીકળી જાય આપણો, કહેશે એ પોતપોતાની અવસ્થાએ પોતપોતાની દિશાએ પાછા વળી શકે જીવ, જ્યાં તરત જ પાછા વળી જાય. એ અંતક અને પોતાની ચિત્તની શુદ્ધિ પોતાને પકડાયા વિના રહેતી નથી. આ મહાન સત્ય કૃપાળુદેવ કહે છે, અને એટલા માટે 8મી ગાથામાં અને મુનિશ્રી કહે છે કે જો મુમુક્ષુ 8મી ગાથા સમજી જાય તો કે એને બાકીનું બધું આપોઆપ સમજાશે, એનો પ્રયત્ન નહીં કરવો પડે. જ્યાં જ્યાં જે જે યોગ્ય તહાં સમજવું. પેલો ભાર સેના ઉપર મૂકો? સમજવા ઉપર. અને પછી ત્યાં ત્યાં તે તે આપણું ડાપણ શું હાલે છે, પેલા ઘોડો કે પેલા ગાડી? તો કે આચરવાનું પેલા, કઈ સમજીને આચરો, પરિણામ થશે, પરિણામને જાણી શકશો. મૂળતા નહીં આવે, વિવેક જાગશે. ક્રિયાઓ તો અનંત વાર કરી, અનંત જીવમાં કરી, અનંત જન્મોમાં કરી, પરિભ્રમણ એમને ઉભું રહ્યું, કઈ ફેર ન થયો. એમ વિચારીને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, તે એની પાછળનો ગાથા પાછળ
સિદ્ધાંત આપ્યો છે. એક સિદ્ધાંત છે વિવેકનો અને બીજો સિદ્ધાંત છે અનેકાંત દ્રષ્ટિનો. એ સિદ્ધાંત આપીને કહ્યું છે કે જીવે પહેલા સમજવાનો પ્રયત્ન કરવો, કારણ કે જીવનું સ્વરૂપ જ્ઞાન છે અને જ્ઞાનનો પ્રારંભ વિચારથી થાય. વિચાર ન હોય એ મૂઢ કહેવાય. આપણે કહીએ કે સાવ મૂઢ છે. મૂઢ એટલે હું જે કંઈ કહું છું એની કોઈ પ્રતિક્રિયા એને થતી નથી, કોઈ વિચાર જ એનામાં આવતો નથી. એ વાંચે એનો પણ કોઈ વિચાર નથી, એ સાંભળે એમાં પણ એને કોઈ વિચાર નથી. મૂઢતા છે એ વિચાર. વિચાર એ એના જ્ઞાન સ્વરૂપનો પ્રારંભ છે. અને જે વિચારે એ સમજશે, અવળું સમજે પણ સમજશે, સમજે એને પહોંચાય. જે સમજતો જ ન હોય, સમજવા માંગતો જ ન હોય એને ક્યાંથી પહોંચાય? મૂઢ એ આખો જુદો દ્રષ્ટિકોણ જો પકડાઈ જાય કે મૂઢ નહીં રહેવું. અને વિચાર એ મારા જીવંતપણાનું લક્ષણ છે, મારું સમસ્ત અનંત જ્ઞાન છે. પણ એનો પ્રારંભ ક્યાંથી છે? મનુષ્યપણામાં સંગનીપણું મળ્યું એટલે કે હું કોઈ પણ વાત વિશે, કોઈના વચન વિશે, કોઈના લખાણ વિશે વિચાર કરી શકું છું. આવી ક્ષમતા મને, આવું પુણ્ય પ્રાપ્ત થયું છે. પશુના ભવમાં એ શક્ય નથી, બીજી મારી યોનિની અંદર તો ક્યાંય શક્ય નથી કે હું આ પ્રકારનો સંજ્ઞામાંથી પ્રજ્ઞામાં આવીને વિચાર કરીને વિચારને જ્ઞાનમાં પરિવર્તિત કરું. અટકાવ નહીં, અનેકાંત દ્રષ્ટિ હોય તો મારો વિચાર જ્ઞાનમાં પરિવર્તિત થાય, મૂઢ દ્રષ્ટિ હોય તો મારો વિચાર દ્રષ્ટિરાગમાં પરિવર્તિત થાય. તો આ બધા આવા સૂક્ષ્મ મુનિશ્રીએ કહ્યું છે કે સમજે, માત્ર સમજે નહીં અને માત્ર આચરે, તો કે આ કામ કપરું છે. એને સમજી અને આચરવાનું છે. અને એ સમજ્યા માત્રથી પણ નહીં ચાલે. દરેકના એને કહ્યું કે તને મને ક્ષમા સમજાઈ ગઈ, પણ ક્રોધ હોય ત્યારે મારે ક્ષમાને આચરવું છે. તો સાદું વાક્ય મૂક્યું કે હે પ્રભુ, હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખાવી. આ ઓળખવું, મૂળતા રહિત વિચારવું, અનેકાંતથી વિચારવું, આ ઓળખવું. તત્વને, શબ્દને, જ્ઞાનીના બોધને ઓળખીએ તો એ બોધની બોધિ થાય, આપણામાં એ સમજણ આવે. એટલે એ કહ્યું છે કે ચાર વસ્તુ કીધી છે. એક પેલું કીધું છે વિવેક, બીજો અનેકાંત, ત્રીજો સમજવું. શું સમજવું? જ્યાં જ્યાં જે જે યોગ્ય. એ શેના આધાર ઉપર સમજાય? વિવેક અને અનેકાંતના આધાર, પેલા ને બીજા ઉપર. પેલા ને બીજું ન હોય તો ત્રીજું સમજે શું? ઉલટું જ સમજે ક્યાંક, અથવા કઈ ન સમજે. અને ચોથું આચરે. જે એને સમજાયું છે પ્રમાણિકપણે એ પ્રમાણે એ વર્તન કરે. એટલે આખો માર્ગ શુદ્ધિનો થઈ ગયો. ચિત્ત શુદ્ધિથી થવાથી આચાર શુદ્ધિ સુધી પહોંચી ગયો. અને આને કહેવાય અંતરંગ એકતા. મન વચન કાયાની એકતા થઈ ગઈ. જેવું વિચારે છે એવું જ બોલે છે, જેવું બોલે છે એવું જ આચરે છે. એની આ એક ઇન્ટેગ્રેટેડ પર્સનાલિટી, એક અને અખંડ છે જીવ, વિભક્ત નથી. સ્પ્લિટ પર્સનાલિટી એ અત્યારે મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે કે એવરી મેન ઇઝ અ સ્પ્લિટ પર્સનાલિટી એટ પ્રેઝન્ટ. અને અમેરિકાની અંદર આ મોટો રોગ છે, 80% લોકોને આ લાગુ પડી ગયો છે. સ્પ્લિટ પર્સનાલિટી, માણસ વિભક્ત છે, વિચારે છે કાંઈ, બોલે છે કાંઈ, કરે છે કાંઈ, સમજે છે કાંઈ, એનું કંઈ ઠેકાણું નથી. એ એક જ હોવા છતાં એ અનેક બાબતોની અંદર વિભાજિત છે. વિભાજિત વ્યક્તિત્વ, વિભક્ત વ્યક્તિત્વ, સ્પ્લિટ પર્સનાલિટી, દેટ ઇઝ ધ મેઇન ડિસીઝ ઓફ ધીસ ડે. આજના યુગનું આ મોટું લક્ષણ છે. આપણે આપણા બાળકનું જો અવલોકન કરીએ તો આપણને ખબર પડે કે કેટલી બધી એની સ્પ્લિટ પર્સનાલિટી વધતી જાય છે. એ ક્યારેક કંઈ છે, ક્યારેક કંઈ છે. સ્કૂલમાં કંઈક છે, ઘરમાં કંઈક છે, બહારમાં કંઈક છે,
વ્યક્તિગત મૂળમાં કંઈક છે, ક્યાંય કોઈ એક દિશા નથી. મેન મસ્ટ બી એ પરફેક્ટ કમ્પ્લીટ એન્ડ ઇન્ટેગ્રેટેડ પર્સનાલિટી. ઓનેસ્ટી નથી એટલા માટે ઇન્ટેગ્રિટી નથી. ધ પર્સન હુ ઇઝ નોટ ઓનેસ્ટ હી કેન નોટ બી ઇન્ટેગ્રેટેડ. જે ઓનેસ્ટ છે એને કંઈ છુપાવવાનું નથી, એ નિસ્વાર્થ છે. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ ધ રિલિજન. કોઈ સ્વાર્થ નથી તો એ કંઈ છુપાવવાનું નથી, તો એની વાતમાં વિસંગતતા નહીં આવે. આ વિસંગતતા એટલી બધી જીવનમાં ઊભી થઈ ગઈ છે કે આખો માણસ ખંડ ખંડિત થઈ ગયો છે. માણસ પોતે છિન્ન ભિન્ન થઈ ગયો છે. એનું જે એક યુનિટ એનું કલ્ચર છે, વ્યક્તિત્વ, એનું અસ્તિત્વ એ એક નથી, અનેક થઈ ગયું છે. હવે કેનો વિકાસ કરવો અને કેનો વિનાશ કરવો એ પોતાને પણ ખબર, ઓળખવો મુશ્કેલ છે. એટલે કે છે ને, આજના માણસને ઓળખવો મુશ્કેલ છે. કયું પાસું જોવું એનું? એક પાસું જોવા જાય તો બીજું દેખાય છે, બીજું જોવા જાય ત્રીજું દેખાય છે. કારણ કે છે જે વિભક્ત છે, વિભાજિત અવસ્થા છે. આ આઠમી ગાથા જો જીવનમાં આવી જાય, વિવેક અને કાંત, સમજવું અને પછી આચરવું, ભલે થોડું કરતો હશે તો પણ તમારે એમ કહેવાય કે આ માણસ ઉપર ભરોસો રાખી શકાય એમ છે. ઇઝ ડિપેન્ડેબલ, ઇઝ બેંકેબલ. તો એ વાત પૂરી કરી આગળ એના ઉપર ખૂબ વિશ્લેષણ મુનિશ્રી કરે છે, આપણે આગળ જોઈશું. અને કાંત એ વિચારની અપેક્ષાએ છે, અને સ્યાદવાદ એ અભિવ્યક્તિની અપેક્ષાએ. અનુભૂતિ અને કાંતિ થાય અને અભિવ્યક્તિ સ્યાદવાદથી થાય. અભિવ્યક્તિએ જે માર્ગ કીધો છે એ સ્યાદવાદથી. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ જ્ઞાનીએ લખ્યું છે એ એની અને કાંતમાં એની અનુભૂતિ તો ઘણી છે. અને એનું એક વાક્ય કૃપાળુદેવ આપ્યું કે જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો, ભગવાન પૂરું કહી શકતા નથી. અનેકાંતથી જોતા હતા એટલે એટલી બધી દ્રષ્ટિથી પૂર્ણ. અને વસ્તુનું સ્વરૂપ અનંત છે, વસ્તુનું સ્વરૂપ અનંત છે તો એ ન કહી શકતા. કારણ કે એની પાસે કહેવાનું માધ્યમ શું હતું? વાણી હતી. એટલે કહ્યું કે ભગવાનની વાણી અતિશયવાળી એ પણ પૂર્ણ ન કહી શકી. તો અન્ય જીવ, અન્ય સ્વરૂપ, તે સ્વરૂપને શું કહે અન્ય જીવ? બીજાની તો શું તાકાત છે. માટે અનુભવ ગોચર અને કાંત અનુભવ ગોચર છે. અને આ જે કંઈ ઇન્દ્રિય ગોચર છે એટલા વાંચન, એ બધામાં જો સ્યાદવાદ ન હોય અને એકાંત પકડાઈ જાય, મૂળતા આવી જાય, તો સ્યાદવાદના અભાવમાં આ એકાંત થઈ જાય.
સૂચના છે આજે